તારીખ 10/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 670-623 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236 મૂળ કેસેટમાં પ્રવચન નાનું છે.
આ દ્રવ્ય પર્યાયનું વજન કેટલું છે? દ્રવ્ય પર્યાયનું વજન એટલું છે કે માલનું ને બારદાનનું વજન હોય એટલું. શું 5 મણ 100 કિલો ખાંડ ભરી હોય 1000 રૂપિયાની અને 10 રૂપિયાનું બારદાન હોય એટલી કિંમત છે એની. અંદર અનંત ગુણનો માલ ભરેલો છે ત્રિકાળીમાં. પર્યાય ઉપરથી દેખાય છે અંદરનો માલ, બારદાન આડે દેખાતો નથી, પણ એની કાંઈ કિંમત નથી. કેટલીક ચીજ એવી રીતે વેચાય છે, પેકિંગ ઉપર પેકિંગની શોભા બહુ હોય, અગરબત્તી નથી વેચાય છે કે નહીં, પેકિંગની બહુ શોભા હોય, માલ અંદરમાં કઈ ઠેકાણો ન હોય એમ. એ પર્યાયનો દેખાવ એવી રીતે થાય, અંદરમાં કાંઈ માલ ન હોય. ખરેખર તો ત્રિકાળીમાં આનંદ ગુણનું ગોડાઉન છે, એમાં બધો માલ છે. પછી પર્યાય એક સમયની રાગવાળી હોય કે વિતરાગતાની હોય એની આગળ કોઈ કિંમત ક્ષણિક છે. એ તો ગતિ મે વ્યવહાર સે ક્ષેત્રાંતર હોતા હૈ, નિશ્ચય છે અપના ક્ષેત્ર કભી નહીં છૂટતા. ગતિ મે વ્યવહાર સે ક્ષેત્રાંતર હોતા હૈ. ગતિ એટલે આ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, મનુષ્યમાંથી દેવમાં જાય, નારકીમાં જાય, તો એના તો 3 ક્ષેત્ર જુદા જ છે. મનુષ્ય ને તિરિંજ ક્ષેત્ર એક છે, મધ્ય લોક. બાકી દેવ ને નારકી નું ક્ષેત્ર તો ઉપર નીચે છે. ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક, એ ત્રણેયમાં ગતિથી વ્યવહારથી ક્ષેત્રાંતર થાય છે. આત્મા પોતાનું ક્ષેત્ર છોડીને ક્યાંય જતો નથી, એ અસંખ્ય પ્રદેશમાં નિવાસ કરે છે, એ ત્યાં જ નિવાસ કરે છે. વિષયથી પોતાનું ક્ષેત્ર એ ક્યારે છોડતો નથી. કલકત્તા અને સોનગઢ વચ્ચે આવતો જતો નથી. થોડું ક્ષેત્ર બદલો કે લાંબુ ક્ષેત્ર બદલો, આત્મા પોતાનું ક્ષેત્ર બદલે છે એ ક્યાં વસ્તુ સ્થિતિ છે? જે ક્ષેત્ર બદલાય છે એ તો આકાશની અપેક્ષાનું છે. જ્ઞાન કી પર્યાય જ્ઞેય કે સાથ સંબંધ રખતી હૈ. જ્ઞાયક કા સંબંધ કિસી કે સાથ નહીં હૈ. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, ની જ્ઞાયક સંબંધ જેને કહેવામાં આવે. પણ જ્ઞાયક ત્રિકાળીની સાથે તો કાંઈ સંબંધ નથી, પર્યાયને નિમિત્ત નિમિત્ત એક સંબંધ સદ્રષ્ટા જોઈને કહો. તમે ત્રિકાળીમાં ક્યાં પ્રતિબિંબ પડે છે? પર્યાયમાં પ્રતિબિંબ પડે છે જ્ઞાનને. એને તો એ તો અસંગ છે, સર્વથા અસંગ તત્વ છે. જ્ઞાયક તત્વ છે એ તો સર્વથા અસંગ તત્વ છે. હા, તો સામાન્ય રીતે કોઈ પણ માણસને એમ કહો કે ભાઈ તમારા જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય સાથે સંબંધ છે, પણ તમારા જ્ઞાયક આત્મા સાથે ક્યાં જ્ઞેયનો સંબંધ છે? ને તમારું સ્વરૂપ તો જ્ઞાયક છે, એક સમયની જ્ઞાનની પર્યાય જેવડા તમે ક્યાં છો? તમે તો જ્ઞાયક છો, અસંગ તત્વ છો. એ બહુ તો તમારો સંબંધ ગણો તો તમારી જ્ઞાન જ્ઞેયની પર્યાય સાથેનો છે. શું ત્રિકાળીને શું છે એની સાથે? મૂળ સ્વરૂપ તો ત્રિકાળી છે એમ કે. અને એ તો અંતર્મુખ થાય ત્યારે કોઈ જ્ઞેયનું પ્રતિબિંબ નથી, નહીંતર તો સ્વપર પ્રકાશકપણામાં તો જ્ઞેય જ્ઞાનને સંબંધ ઉત્પન્ન થાય છે, સદમસ્થને અને કેવળીને પણ, તો એ તો એક પર્યાય સાથે સંબંધ હશે. ત્રિકાળી જે છે એ કેવળીનું હોય કે છદ્મસ્થનું હોય કે મિથ્યા દ્રષ્ટિનું હોય, ત્રિકાળી જ્ઞાનિક તત્વ સાથે તો કાંઈ સંબંધ નથી. મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સાધક કે સિદ્ધ, જ્ઞાનની પર્યાયને જ્ઞેય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, દર્પણને સંબંધ હોય એવી રીતે ત્રિકાળીને તો કોઈ સંબંધ નથી, અને પોતે તો ત્રિકાળી છે એમ લેવું છે. એટલે મેં અસંગ તત્વ, હું જ્ઞાયક છું ને અસંગ તત્વ છું એમ લઈ લેવું, એમ કેવું છે. પૂરો જ્ઞાયક સંબંધ ગૌણ કરી નાખવું, ક્ષણિક સદ્રષ્ટા થાય છે એમાં શું છે. એ તો જેને સ્વપણું માની લીધું છે એને પરપણું થવા માટે ઉપકારી છે, પર પ્રકાશકપણું ક્યાં ઉપકારી છે? એ સ્વભાવ છે એ અનુપકારનું કારણ નથી કે દોષનું કારણ નથી, કે જે પર સાથે એકત્વ કરી લીધું છે એ ભિન્નપણું કરવા માટે ઉપકારી છે, કે પરમાં સ્વ નથી ને સ્વમાં પર નથી, પરને જાણતા પર તરીકે જાણ્યું નથી એને પર તરીકે જાણવા માટે સ્વપર પ્રકાશક પણ ઉપકારી છે. સ્વ તરીકે જાણ્યું હતું એને દોષનું કારણ હતું અને રાગદ્વેષનું કારણ થતું. પ્રશ્ન, ઇસ કાલ મેં સત્સમાગમ લાભકારી હૈ? ઠીક છે, એમને પાછું શ્રીમદ નું બહુ હતું, પોતે શ્રીમદ બહુ માનતા હતા, શ્રીમદ પ્રત્યે ઘણું બહુ માન હતું એમને, ગુજરાતી વાંચી શકતા હતા ને. ઉત્તર, કે નિશ્ચય સ્વરૂપ અપની આત્મા કા સમાગમ કરના વહી સત્સમાગમ હૈ ઓર યહી લાભકારી હૈ. માન્યતાની દ્રષ્ટિએ સત્સમાગમ લાભકારી નથી, એ તો નિમિત્ત નૈમિતિક સંબંધે જ્ઞાન કરવાની વાત છે, માન્યતા કરવાની વાત દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ છે. પછી જે માન્યતા છે એ વ્યવહાર અપેક્ષા એ લેવાય છે, કે વ્યવહાર છે દેવ શાસ્ત્ર ગુરુ તથા ધર્માત્મા કા સંગ સત્સમાગમ હૈ, નિશ્ચયથી નથી વ્યવહારથી છે. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં રાખો, નિશ્ચયને નિશ્ચયના સ્થાનમાં રાખો. છસો ને એકવીસ, મેં ધ્યેય સ્વરૂપ હું, પરિણામ મેરા ધ્યાન કરતા હૈ. ધ્યેય સ્વરૂપ છું અને પરિણામ મારો ધ્યાન કરે છે. હું ધ્યાન કરું છું એમ ન લીધું, જોયું આ 320 નો પદ્ધતિ છે, ધ્યાન વિનશ્વર હૈ, ધ્યેય અવિનશ્વર. તો ધ્યેય છે હું છું, હું ધ્યેય સ્વરૂપ છું, પરિણામ મારું ધ્યાન કરે છે. પરિણામ હું નથી, પરિણામ તો એક એવી ચીજ છે કે જે મારું ધ્યાન કરવા આવે છે. આમ લીધું પરિણામને પરમાં લીધું, અને ધ્યેય સ્વરૂપ જે પોતે ત્રિકાળી છે એ પોતે હું છું એમ લીધું. આમ આખી બેઠક બદલવાની વાત છે, હું આમ કરું, હું ધ્યાન કરું, હું ધ્યાન કરું, હું એકાગ્રતા કરું, હું જ્ઞાન કરું, હું ધ્યાન કરું, એ પર્યાયમાં હું પણ રાખવાનું નાની વાત ઉલટી છે, વિપરીત છે. ત્રિકાળીમાં હું પણ કરો પછી પર્યાય સમ્યક છે, યથાર્થ છે. ત્રિકાળીમાં હું પણ પર્યાય કરશે ને તે સમ્યક છે, પણ ત્રિકાળીમાં હું પણ રાખવાનું છે પર્યાય ભાવમાં, પણ પર્યાયમાં હું પણ રાખવાનું નથી. પર્યાયમાં હું પણ રાખીને આ સ્વરૂપ સન્મુખ થવું છે, મારે સ્વરૂપ સન્મુખ થવું છે, મારે અંતર્મુખ વળવું છે, એવી રીતે અંતર્મુખ પર્યાય લક્ષે પર્યાય થતી પણ નથી, થઈ શકતી પણ નથી. સાચી પદ્ધતિ આ છે,
પર્યાય ઉભો રહેલું બધું છે.
હા, પર્યાયમાં ઉભો રહ્યો, પર્યાયમાં હું પણ હું કર્યું, પર્યાયમાં શ્રદ્ધા રાખી, બધું એક જ છે, પર્યાયની શ્રદ્ધા રાખી, એટલે કે સ્વરૂપની શ્રદ્ધા ન રહી, સ્વરૂપમાં હું પણ ન થયું. ધ્યાતા ધ્યાન અને ધ્યેય વસ્તુ એક જ છે, બે. પછી અપેક્ષા એ વ્યવહારે ત્રણ ભેદ પાડ્યા છે, નિશ્ચય થી ભેદ નથી, એક જ વસ્તુ. હા, આગળ આવી ગયું. પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, મુજે ઇસકી કોઈ અપેક્ષા નહીં હૈ. અથવા પર્યાય મેરા ધ્યાન કરો ઓર મેં આત્મા કા ધ્યાન કરું, એમાં કોઈને એક સરખી વાત લાગે એમ નથી, અભિપ્રાયમાં ઉલટો સુલટો ફેર પડે છે એમ કહે છે. ત્યાં એવી વાત લીધી છે કે અભિપ્રાયમાં ઉલટો સુલટો ફેર પડે છે, એમાં હું પણ પર્યાયમાં રહી જાય છે, અને પર્યાય મારું ધ્યાન કરે એમાં હું પણ ત્રિકાળી દ્રવ્યમાં આવે છે, ઘણો ફેર છે આમાં એમ કહેવું છે. જિસમે રુક થકાવટ આયે ઉસે હે જાને, શુભાશુભ મેં થકાવટ આતી હૈ, શુદ્ધ ભાવ મેં થકાવટ નહીં આતી. જેમાં થાક લાગે એ છોડવા યોગ્ય જાણવું, કેમ કે એ કૃત્રિમ છે. થાક શેમાં લાગે? કૃત્રિમતામાં લાગે. મૂળ સહજ સ્વભાવે જે થાય એમાં કોઈ દી થાક લાગે નહીં. શુભ અને અશુભ પરિણામમાં થાક આવે છે, થાક લાગે છે. જે સહજ શુદ્ધ પરિણામ છે એમાં થાક લાગતો નથી, કેમ કે એ તો સાદી અનંતકાળ ચાલુ રહે છે. શુદ્ધિ શરૂ થયા પછી તો સાદી અનંતકાળ ચાલુ રહે છે, એમાં થાક લાગતો નથી. અને આ અનાદિથી શાંતકાળ છે તો પણ થાક લાગી જાય છે, ગમે ત્યારે એને શુભાશુભનો વિષય બદલવો પડે છે. પર્યાય કો પર્યાય કે સ્થાન મેં રહેને દો, પર્યાયને પોતાના સ્થાનમાં ન રાખો, પણ પર્યાયને એના પોતાના સ્થાનમાં રહેવા દો, એની ચિંતા શું કરવા કરો છો. છસો ને બાવીસ છે, 623 પોપટ ભૂંગળી કો પકડને પર ઊંધા હો જાતા હૈ. જીવતા પોપટને કેવી રીતે પકડે છે કે ઝાડની એક ડાળી ઉપર ભૂંગળી પુરવી દે, અથવા ડાળીમાં એવો સૂયો કે હરિયો હોય એ ખોડી દે અને એમાં ભૂંગળી પુરવેલી હોય. પોપટ આવીને બેસે, એટલા માટે બેસે કે બેઠો બેઠો કાંઈક એ ઝાડનું ફળ ખાઈ શકે, શું કેરી હોય એવું હોય ને ખાઈ શકે, મીઠું ફળ હોય, જમરૂખ છે, કેરી છે, સીતાફળ. આવીને બેસે બેસે એ બધું ભૂંગળી તો ફરતી ચીજ છે, ઊંધો થઈ જાય, ઊંધો થઈ જાય એટલે એ ડર ખાઈ જાય, અરે હું પડી જઈશ. હવે ખરેખર એ વખતે એની ઉડવાની શક્તિને ભૂલી જાય છે, ક્ષણિક ડર એવો લાગે છે કે ઉડવાની શક્તિને ભૂલે, એ શક્તિને ભૂલ્યો એટલે પાંજરામાં આવ્યો એમ કહે છે, બંધનમાં પીડ્યો. જો શક્તિને ન ભૂલ્યો હોત ને ઉડી ગયો હોત તો પાંજરામાં ન પડત. આ જીવનું એવું છે સંસારમાં એમ કે છે. શું બહુ સારું દ્રષ્ટાંત લીધું છે આ દાનતરાયજીએ એક પદમાં લીધું છે, એ પોતે બહુ આ ગણગણતા હતા આપણે. જ્યો શુક નભ ચાલ બિસરી નલીની લટકાયો, અપની શુદ્ધ ભૂલ આપ આપ દુઃખ ઉપાયો. પોતાનો સ્વતંત્ર અનંત સામર્થ્યને ભૂલીને પોતે જ દુઃખને ઉપાર્જન કર્યું છે. જ્યો શુક નભચાલ બિસરી, નભચાલ આકાશમાં ઉડવાની પોતાની શક્તિને ભૂલી ગયો, વિસરી ગયો. નલીની લટકાયો, નલીની તો ભૂંગળી, ભૂંગળીમાં લટકાઈ ગયો, લટકાણો તો પકડ્યો, એ વખતે પકડી લેલો, છુપાઈને બેઠા હોય માણસો કે ઉસને પકડી લે, નહીતર જીવતો પક્ષી કેવી રીતે હાથ મારે? એવી રીતે બહુ દ્રષ્ટાંત સારું લીધું છે. પોપટ ભૂંગળીને પકડીને ઊંધો થઈ જાય છે. ગિરજાને કે ભય છે, ભૂંગળી કો નહીં છોડતા હૈ, પડી જવાની બીકે ભૂંગળીને પકડી રાખે. લલિચકા કરે થોડે જ નહીં, યદિ વો ભૂંગળી કો છોડ દે તો ઉડ જાય, ક્યોંકિ ઉડના તો ઉસકા સહજ સ્વભાવ હૈ. પરંતુ અજ્ઞાનવશ અથવા વહ અપની સ્વાભાવિક શક્તિ કો ભૂલા હુઆ હૈ, એ દ્રષ્ટાંત છે. વૈસે હિ સિદ્ધાંતમાં એ રીતે લાગુ પડે છે. વૈસે હિ અજ્ઞાની અપની શક્તિ કો ભૂલ કર પરિણામ કો પકડે હુએ હૈ. માટે પોતાની શક્તિ ભૂલીને એ તો પરિણામની અંદર પકડાઈ જાય છે જીવ, કે હું કોઈના વગર પણ જીવી શકું છું, દેહ વગર પણ જીવી શકું છું, શ્વાસોશ્વાસ અને હવા વગર પણ જીવી શકું છું, અનાજ વગર પણ જીવી શકું છું, પાણી વગર પણ જીવી શકું છું, પૈસા વગર જીવી શકું છું, એ પોતાની શક્તિને ભૂલે છે. અજ્ઞાનવશ સ્વશક્તિ કો ભૂલ જાને છે. રાગ ઓર રાગ કે વિષયભૂત પદાર્થો કે અવલંબન ઓર આધાર સે અપના જીવન ટીકતા હૈ, એસા પરિણમન ચલતા હૈ અજ્ઞાનવશ. અને એ પરિણમનને આધારે જીવ અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ કરે છે પરિણામમાં, અને ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરે છે. એ પોતાની શક્તિ ભૂલો એટલે. જબકે સ્વશક્તિ કે ભાન મેં એસી દીનતા સહજ હિ છૂટ જાતી હૈ. ચોથા ગુણ સ્થાને સ્વશક્તિનું ભાન થાય ત્યારે બધી દીનતા છૂટી જાય છે. તો પહેલેથી પુરુષાર્થ જેવો હોય છે, દેહ છૂટો તો છૂટો, મારું સ્વરૂપ શાશ્વત છે, એની પકડમાં તો અનુભવ આવે છે, એના જોરમાં તો અનુભવ આવે છે. ને અનુભવમાં ભાન થયું એને તો અનંત સામર્થનું ભાન થયું, એને પછી દીનતા આવતી નથી. સ્વશક્તિના ભાનમાં એવી દીનતા સહેજે છૂટી જાય છે. એટલે જ્ઞાન દશામાં કિસી ભી પદાર્થ કા ત્યાગ સહજ હો જાતા હૈ. માટે જ્ઞાન દશામાં તો કોઈ પણ પદાર્થનો ત્યાજ, ખરેખર ત્યાગ કરતા એટલે ત્યાજ થઈ જાય છે, કે ભાઈ બધું કોઈ પદાર્થ મને જીવાડે છે, મને ન ભાવે છે કે મને ટકાવે છે એ વાત રહેતી નથી મારા માટે. જિસમેં ન આકુલતા હોતી હૈ ઓર નહીં કોઈ ભય રહેતા હૈ, પછી ભય બધો ચાલ્યો જાય છે. સાતે પ્રકારના ભય છે, એ સમ્યક દ્રષ્ટિને થતા નથી. એનું કારણ એ છે કે હું કોઈ પરપદાર્થના અવલંબને જીવતો નથી, ટકતો નથી, નભતો નથી, એનાથી મારું અસ્તિત્વ નથી. મારું અસ્તિત્વ સ્વતંત્ર મારા અનંત અસ્તિત્વ સામર્થ્યને લઈને છે, અનંત અસ્તિત્વ શક્તિનું સામર્થ્ય છે મારામાં, એને લઈને મારું અસ્તિત્વ છે. અનાદિથી અનંતકાળ સુધી હું મારા અસ્તિત્વને લઈને મોજૂદ છું, હજી અનંતકાળ સુધી મારા અસ્તિત્વને લઈને મોજૂદ રહેવાનો છું. અસ્તિત્વને સ્વીકારતા સુખ છે, અસ્તિત્વને ભૂલતા દુઃખ છે. એટલે પોતાના સામર્થ્યને સંભાળવાની આ વાત છે. કોઈ પણ રીતે જીવ પોતાનું સામર્થ્ય સંભાળે તો એના બધા દુઃખ મટે. સામર્થ્યને ભૂલ્યો છે તો દીનહીન રાકો થઈને પોતાના સુખની ભીખ બીજા પાસે માગવા જાય છે. તમે મને સુખી કરો, મને સુખ આપો, તમે મને મદદ કરો, તમે મારી પડખેરીઓ, તમે મને ટેકો આપો, તમે મને આમ કરો, તમે મને આમ કરો. જ્ઞાનીને કોઈની અપેક્ષા હોતી, નિરાલંબ નિરપેક્ષ, જગત જગતને રસ્તે હું મારા રસ્તે જાઓ. આ સુગની જીવી આગ્યા લ્યો, શું નુકસાન જીવન ને? આજકાલમાં સીધાલીમાં પહોંચી જશે પરમાનંદની પ્રાપ્તિમાં. જગતે ન ઓળખાય એમાં ગુમાવ્યું, જગતે એને શું ગુમાવ્યું છે? કઈ નહી, એવું છે. બળ બીજું આવે, સુધરતો નથી. એમાં શું ફરિયાદ છે કે એટલો પુરુષાર્થ નથી ઉપડતો, સમજાય છે પણ પુરુષાર્થ નથી ઉપડતો. પણ રાગના આધારે પુરુષાર્થ ક્યાંથી ઉપડે? ખરેખર તો સમજ્યો નથી, એને એમ કહી શકાય કે ખરેખર સમજ્યો નથી. પણ સમજાણું છે એવી એક પહેલા નહોતું સમજાણું, એની અમે હકીકત તો ઊભી થઈ છે. અને એ હકીકતને તો પોતે કેવી રીતે છોડી દેશે, પકડી રાખશે? એમ સમજે કે આ સમજાણું એ ઉપર છેલ્લો વિચાર છે, હજી મને સ્વભાવના આધારે એની સમજણ થાય તો સમજણ સાચી, નહીતર આ સમજણ તો પાણીથી લીંટો કર્યો હોય ને ઘડીકમાં ઉડી જાય એના જેવી વાત છે. શું પાણીથી લખેલું કેટલી વાર વંચાય? પાણીમાં આંગળી બોલી બોલીને લખે પાટીમાં કેટલી વાર વંચાય? કાંઈ નહીં, ઉડી જાય તો એના જેવી વાત છે. બળ આવે ક્યાંથી? એવું છે. વાંચ્યું છે ઘણું, ઠીક ઠીક ઘરે વાંચીને ઘણું પકડ્યું છે. સારું, આપણા મુમુક્ષુ જેમ પકડે એમ. ભલે એટલો સમાગમ કે ગુરુદેવનો પ્રત્યક્ષ પરિચય કે નથી, પણ વાંચ્યું છે ઠીક ઠીક અને ઠીક ઠીક પકડ્યું છે. પછી આ એક પ્રશ્ન હતો કે ક્રમબદ્ધમાં પુરુષાર્થ કેવી રીતે આવે છે, પુરુષાર્થનું સ્વરૂપ શું? ક્રમબદ્ધ હોય તો પછી કેવી રીતે કરી શકાય કંઈ, કારણ કે બધું ક્રમબદ્ધ છે. આ પ્રશ્ન તો થવા યોગ્ય છે અને વિદ્વાનોને પણ થાય છે, નથી થવા યોગ્ય એવું નથી, વિદ્વાનોને પણ થાય છે. પણ પુરુષાર્થનું સ્વરૂપ જ એવું છે કે વીર્ય ગુણને અને વીર્ય ગુણના અવળા સવળા પરિણમનને સમજે તો પુરુષાર્થ વિષયક કોઈ સમસ્યા ન રહે, તો ન રહે. એટલે દિશા બદલવાની છે, પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી. શું દિશા બદલવાની? અને આ બધું સમજાય છે માટે જ્ઞાન છે નથી. થિયરિટિકલ જ્ઞાન જુદું છે, માહિતી મળવાનું જ્ઞાન જુદું છે અને પ્રેક્ટિકલ જ્ઞાન જુદું છે. આ પ્રેક્ટિકલ જ્ઞાનનો વિષય. ઠીક વાત છે કે જાણપણું થાય એમાં કાંઈ આવી જવા જેવું નથી, માત્ર જાણપણામાં ન આવી જવું. શું એને કેળવવો પડે છે, આત્માને કેળવવો પડે છે. શું જેમ જેમ આત્મા કેળવાય એમ સહજ દશા થાય. શું તમને યાદ કર્યા ના? પ્રેક્ટિકલ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ અમારા સ્વાધ્યાયમાં એ વિષય ચાલે છે. પ્રયોગનો વિષય છે, આત્મા કેળવાય અને એ પ્રયોગથી જે કેળવાય અને કેળવાયને જે જ્ઞાન સહજ થાય એ જ્ઞાન સાચું. જેમ કે માણસ સાયકલ શીખે છે એ પ્રેક્ટિસથી શીખે છે, તરતા શીખે છે એ પ્રેક્ટિસથી શીખે છે, આ બેનો રોટલી કરતા શીખે છે એ પ્રેક્ટિસથી શીખે છે. એ કાંઈ પુસ્તક વાંચે ન આવડે, પાણીમાં તરતા પુસ્તક વાંચે આવડે? એમ અહીંયા સંસારથી તરવાનું કાંઈ શાસ્ત્ર વાંચે ન આવડે? સંસારથી તરતા પણ એને તરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ભિન્ન પાડવો, પરદ્રવ્ય અને પરભાવથી આત્માને જુદો અનુભવ કરવાનો જે અંતરંગ પુરુષાર્થ છે એની કેળવણી છે, એ પ્રયોગ છે. અને એ સંસારના કોઈ પણ પ્રસંગ વખતે પરપદાર્થ સાથેનો પ્રસંગ હોવાથી, ઉદય પ્રસંગ પરપદાર્થ સાથેનો હોવાથી અને રાગદ્વેષથી પોતાનું ઇન્વોલ્વમેન્ટ એમાં હોવાથી એ વખતે ભિન્ન પાડવાનો પ્રયોગ કરવો જોઈએ તો આત્મા કેળવાય. એ સમજાશે કે આત્માને જુદો પાડવો, એ સમજણ થઈ, થિયરી થઈ. અને એ વખતે જુદો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો, એ પ્રયોગ થયો કે જ્ઞાન લક્ષણથી મારું અસ્તિત્વ જુદું છે, રાગ અને રાગના વિષયભૂત પદાર્થનું અસ્તિત્વ જુદું છે, એકબીજા એકબીજાને કાંઈ કરી શકતા નથી, માટે એની અસર મારા આત્મામાં નહીં, મારી અસર એ પદાર્થમાં નહીં. હા, વિકલ્પથી જુદો પડે પછી અનુભવમાં લઈએ. એટલે પહેલા વિકલ્પ, વિકલ્પમાં તો ઊભો છે, અને શાસ્ત્ર વાંચે એટલે વિકલ્પમાંથી જુદો પડતા તો આવડે, પણ વિકલ્પથી જુદો પડે ત્યાં સુધી હજી ભેદજ્ઞાન થયું નથી. પ્રયોગથી જુદો પાડે ત્યારે એને ભેદજ્ઞાન શરૂ કર્યું અને અનુભવ આવે ત્યારે ભેદજ્ઞાન એનું સફળ થયું. હા, પહેલા બરાબર છે, ખરી વાત છે. પેલા વિકલ્પ આવે ને, વિકલ્પમાં ઉભો છે કે પેલા વિકલ્પ આવશે, પણ પેલા વિકલ્પ આવે એમ કરીને જોર ન દેવું. કેમ કે પોતે વિકલ્પમાં ઉભો છે એટલે મારું બરાબર છે એમ પાછો સંતોષ પકડાઈ જાય એમ નથી પાછો. હા, પછી વિકલ્પ ચાલુ રહી, એના ઉપર વજન જાય, અનુભવનો પ્રયાસ કરો. સ્વામી ભગવાન.